جی جدی بندگی سے نماز نماز چھ ایک سمندر تھو اٹلے سوں جدا چھ مسافر جہاں جے جہاں چھ جیون جن جدا چھ کھایا یہ جدی چھ موت جدا جنازے جنازے ہٹی جائے گھونگٹ ڈھڑی جائے گھونگٹ جدی پریت جاگے ملا جے ملا جے پھولوں نے اکر نو پد پا موانے اکڑتی کڑوئی ماں اکڑوں پڑے سے تھوا باسوری واسنا کو کڑانے આખા શરીરે વિંધાવું પડે. ફૂલોને જો અત્તર બનવું હોય ને ઉકળતી કળીમાં ઉકળી જવું પડે, અને વાંસના ટુકડાને જો બાંસુરી બનવું હોય તો આખા શરીરે વિંધાઈ જવું પડે. પથ્થરને પ્રભુને પદ પામવાને તીના ટાંતને થી ટોચાવું પડે છે, અને આશિકને માશુકનો પ્યાર પામવાને મજનુ બનીને રજળવું પડે. એક જણો મને કે મારો કોઈ ધડો નથી કરતો, સમાજમાં આટલા કામ કર્યા, કુટુંબમાં જે કર્યા, મારો કોઈ ધડો ન કર્યો. મેં કીધું ધડામાં જે પાણા વપરાય તમે જોયો છે? ધડામાં જે પથ્થર વપરાય ને વપરી વપરાય નીસો થઈ ગયો. જો ધડો કરાવવા આટલું એક પથ્થરને જો આટલી મહેનત કરવી પડે તો માણાને તો કેટલી કરવી પડે. પ્રાણ પ્રતિષ્ઠા એમથી પથ્થરની પ્રભુ તરીકે નથી થતી, લોકો એની સામે હાથ જોડી નથી ઉભા રહેતા. મનાથ કોણ હૈ યહાં ત્રિલોકનાથ સાથ હૈ દયાલુ દીન બંધુ કે બડે વિશાલ હાથ. ન્યુયોર્ક પાસે રોસ ચાઈ નામનું એક નાનકડું ગામડું, ત્યાં દુનિયાનું ખ્યાતનામ મેયો ક્લિનિક છે, અને કોઈ પણ ડોક્ટર એમએસ એમડી કે ગમે એટલું મળ્યા હોય ત્યાં જો એમ કે મારે અહીં 2 મહિના મફત સેવા આપવી છે તો એનો 2 વર્ષે વારો આવે, એટલી પણ ઓફરો છે. એના પ્રવેશદ્વાર ઉપર એક બહુ સુંદર વાક્ય લખવામાં આવ્યું છે કે જગતને ઉપયોગી હોય એવું કાંઈ પણ તમે મેળવી લો, પછી તમે જંગલમાં આવશો તો જગત ત્યાં પહોંચી જશે. વિદ્વાનો જે વાત કરતા હોય છે અને મૂર્ખ વાત કરતા હોય એનો ફેર એટલો જ હોય છે. એવા સંક્ષિપ્તમાં ઘણું સમાવી લે. દઈના ઉદાહરણ આપી દઉં. એકવાર અમદાવાદ કાર્યક્રમ હતો ને હું આવતો હતો તો હું ગાડીમાં બારી પાસે બેઠેલો, મારી પડખે એક જણો બેઠેલો, ઈને નીચે ઉભેલો, 2 જણા વાત કરતા, હું તો સાંભળતો. આ જગતનું તટસ્થતાપૂર્વક નિરીક્ષણ કરવામાં આવે ને તો એના જેવી મજા બીજી એક નથી. પ્રવાહમાં તણાઈ ગયા છે. જેસે ઉભો તો એને હું ઓલા બેઠા તેને કીધું કે તું અમદાવાદ જતા વખત કાગળ લખી નાખજે, મકાન બદલી નાખ્યું છે, ભાડું ઓછું છે, ફેદન તબિયત સારી છે, કાકી આવી જશે, કાગળ લખજે. મને એમ છે આની વાત પૂરી છે, ફરીને પાસે એમને જ બોલ્યો, અમદાવાદ જતા હું કાગળ લખી નાખજે, મકાન બદલી નાખ્યું, ભાડું ઓછું છે, ફેદન તબિયત સારી છે, કાકી આવી જાય, તો મને આ ચોગીનું માટે થઈ ગયું. દાદી વાર બોલ બોલ કરીશ તમને થઈ જાય. ગાડી હાલી એટલે હારે હાલવા માંડ્યો, પછી ઉતારવા માંડ્યો હાલવાનું, પછી દોડવા માંડ્યો, દોડતા દોડતા હવે પેસેન્જર ના સામાન છાંકતો જાય, પછી હોટલી એના કપડકા બી છોડે ઉડાડતો જાય. ઓલાને કહેતો જાય તું કાગળ લખજે, કાગળ લખજે. મેં કે જો ભાઈ ઈ નહીં લખે તો હું લખીશ, પણ હવે તું જાય જા કોઈ વાંચે. એનું જ્યાં પૂછ્યું તો એ કાકા અમે બેઠેલા, એને વાતની શરૂઆત થઈ. ઘણા માણસો વાત એવી કરે, અડધી આપણી કઈ કહેવાય. એ અમદાવાદથી લાલજીભાઈનો કાગળ આવ્યો છે કે નટુના લગ્નમાં તમારે આવ્યા વગર છૂટકો નથી કયો, ત્યાં એની વાત આગળ આવે ને કે નટુના વ્યવહાર રખડી પડે. હોંકારો દેવામાં તમને વાંધો કરી જાય. એક કાકા મને વાત કરતા, હું એની વાત સાંભળતો કેવો, મને કે આટલી બધી હાડ મારી ને આ મોંઘવારી ને આ બધી મુશ્કેલી તોય પણ વ્યવહાર મારી આ વગર છૂટકો લગ્ન નથી. આવી મોંઘવારીમાં મોટા દીકરા મનસુખના લગ્ન કર્યા, મેં તો સારું કર્યું. તે લગ્નમાં ખર્ચો થયો 2700 નો. કેટલા? મેં કીધું 2700. તો કે 400 રૂપિયા ઘેલાશા બરવાળાથી સખત સોનાળા સુધી બસ લઈ ગયા, એના નહીં ગણવાના રૂપિયા છે 3100. શું જોઈ ગયા છો? આ વિવાહની વાત છે. કેટલા? એટલે મેં કીધું 3100. તો કે 2000 રૂપિયા ભોજનશાળાનું ભાડું નહીં, કોઈ મફત આપી છે. રૂપિયા છે 3300. કેટલા? એટલે વળી મેં કે 3300. તો કે 150 રૂપિયા બેન્ડ વાજાવાળાના તમે ચૂક્યા હતા. રૂપિયા છ હાડે ચોત્રીસો કેટલા એટલે મેં કીધું 5000. પછી તો કાકા બહુ મૂંઝી ગયા, મને કે આટલા બધા છે ને, મેં કીધું આમાંથી ખર્ચ કરી આવો અને જે વધે પૂરા બાકી રાખો. ભલા માણા તમે મળવા ન પડો યાર, તો હું તમને હોંકારો દઉં તો તમને જ્યાં મને રોકલાવ. આખા દબાને એમ છો ગાની પાઈ કઈ માંગે છો, હોંકારો દેવા માંગ થાય. અમારે ત્યાં જો કે આ દાદા માણસોને બોલવું એટલું બધું સહેલું નથી, બીજા બોલતા ત્યાં આપણને ઘણા વિચારો આવે કે આમ કરવું જોઈએ આમ કરવું જોઈએ. હવે અમારે તો સાબે એકવાર ઇતિહાસનો પિરિયડ લેતો, જોકે બધાની મશ્કરી કરી તો અમારા વર્ગની કરી લઈ કરી. એક શિક્ષક મિત્રનો એવો આગ્રહ કે વર્ગમાં ભણાવતી વખતે વિદ્યાર્થીઓને સચોટ ઉદાહરણ આપવા, એટલે એને વાત બરોબર સમજાઈએ. એટલે એમણે એક ઉદાહરણ આપ્યું કે હું રસ્તા પર જઈ રહ્યો હતો, એવામાં ભેંસોનું ખાડું લઈ એક ભરવાડ સામે મળ્યો. ભરવાડે દંડા વડે ભેંસને મારવા માંડી. આ કરુણ દ્રશ્ય જોઈ મારું કોમળ હૃદય દ્રવી ઉઠ્યું. મેં તેને આ દુષ્ટકૃત્ય કરતો અટકાવ્યો તો આ કાર્યમાં મારો કયો સદગુણ પ્રગટ થયો ગણાય? તો છેલ્લી બેંકમાં છે જ્યાં ઉભો છે કે માત્ર પ્રેમ સાહેબ. હવે હું ઇતિહાસનો પિરિયડ લેતો હતો તો મેં એક વિદ્યાર્થીને સાદો સવાલ પૂછ્યો. મેં કીધું 1857 બળવાના સૂત્રધારો કોણ હતો? તો છેલ્લી બેન્ચમાં છે મનુ મકવાણ ઉભો છે કે સાહેબ કોક જાણ ભેદો હોવા જોઈએ. મેં કીધું આ ઇતિહાસ છે આમાં જાણ ભેદો ન હાલે, ઈટો કોકની ખાતર પીડ્યો એમાં હાલે. હવે એને મેં જોયો મનુ મકવાણ ત્યાં અમારે ત્યાં ગાંધી નિર્વાણ દિન નિમિત્તે આમ ગામના લોકો બધા એકત્રિત થયેલા. આવી રીતે શિક્ષક મિત્રો ભાઈઓ બહેનો બેઠેલા, હું બેઠેલો અને બોલનારા વક્તાઓ આ તરફ બેઠેલા. હમણાં અમારા ગામમાં એવું છે એક દીકરીને જોવા મહેમાન આવ્યા તો એ દીકરી કઈ બોલે જ નહીં, બસ મૂંઝી મૂંઝી રહી. એટલે એને ભલામણ કરેલી બધાએ કે ગજી કઈક બોલવું જોઈએ. એ બોલતી કેમ નથી? કે બધા મહેમાનોએ જમી લીધું ત્યારે દીકરી એટલું બોલે ખાવ ને વાસણ ઉપાડ્યો. બોલા વૈગ્ય હકમણ કર્યા વગર. અને હમણાં મારો એક મિત્ર વળી મને કે મારું ઘરમાં ચલણ ભણું, મને બહુ નવું લાગ્યું. મેં કહ્યું એમ તો આ મારી ઓને હું કહું કે આ જા વાસણ ઉપાડ્યા એટલે વાસણ ઉપાડ્યા, પાણીની ડોલ ભરી આવે એટલે કે ડોલ ભરી આવે. ત્યાં ત્યાં ઉભી રહી ખબરદાર જ્યાંથી હતી શકતો ત્યાંથી કે એક ઈચ ખાય નહીં. તો મેં કહ્યું તમે આવા હુકમ કરો છો ક્યારે? તો હું વાસણ ટૂંકવા ગયો ક્યારે. એ બોલનારા વક્તાઓમાં મેં આ મનુ મકવાણાને જોયો. એટલે મેં કહ્યું ભાઈ તું જાળવો દે, બીજા બોલતા હોય તો બોલવા દે પણ તું રવા દે. તો કે ના ના હું તો બોલીશ એમ કરીને બોલવા માટે તો આવ્યો પણ ગભરાઈ ગયો, મૂંઝી ગયો. દાદા માણાને ગયા પછી વિચારોનું સંકલન થયું કે નહીં, એને શરૂ કર્યું મહાત્મા ગાંધી વિશે બોલવાનું. પાછળ ઉભેલા ભાઈઓ અને આગળ બેઠેલા બાળકો તેમજ ગામમાંથી પધારેલા પ્રતિષ્ઠિત નાગરિકો અને શિક્ષક ભાઈઓ તથા બહેનો તેમજ આપણા મહેરબાન પૂજ્ય હેડમાસ્ટર સાહેબ પાણી લાવજો. એ આટલું બોલીને એક લોટો પાણી પી ગયો. વળી પાછો ઉપડ્યો મહાત્મા ગાંધીજી છે એ તો પોરબંદરમાં જન્મા અને અંધારામાં બહુ બીક આવે. તો રંગાનામની દાસીને કે મને અંધારામાં બીક લાગે છે તો કે રામ નામ લેવું, પછી રામ 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 એમ કરતા હતા. અને રાજકોટની આર્ફેડ હાઈસ્કૂલમાં ભણતા હતા અને બીડીઓના છોટા પીતા હતા. ભાઈ ભાઈ ખોટે રવાડે ચડી ગયેલા ફોન એમની કરું કાપી નહીં હું અને બધું જેનું ભરી દીધું એમની માતાનું નામ માતાનું નામ અને ભૂલી ગયો. મેં કીધું પોતળી ભાઈ તો કે જાવા દો ને સાહેબ તો જાવા જાય કીધું. અને આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં બધું ભણી લીધું પછી એમ તો હું વકીલાત નહીં બન્યા પણ હિન્દુસ્તાનમાં કોઈ કેસ ન મળ્યો અને આફ્રિકા મળ્યો તો આફ્રિકા ગયા વકીલાત કરવા. અને આફ્રિકામાં વકીલાતમાં આવીને સત્યાગ્રહ કર્યો તો હાલ્યો. Ha 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 મીડિયા સત્યાગ્રહ કરવાનું, પછી હિન્દુસ્તાનમાં આવીને સત્યાગ્રહ કર્યા, બધા અમદાવાદ આવીને સાબરમતીમાં આશ્રમ થતો, બધા નિયમ કર્યા દર શુક્રવારે સાંકળીને ભાગ ખાવા, સાંકળીને ભાગ ખાતા હતા. અને એમના પિતાનું નામ મેં કીધું કરમચંદ ગાંધી તો કે જાવા જો. અને પછી તો એવો ગોટે ચડી ગયો કે ઘાતમાં માતી આપણા દેશના માન પુરુષ થઈ ગયા. ઘાતમાં માતીએ વિધવા વિવાહને પ્રોત્સાહન આપ્યું, ઘાતમાં માતીએ હરિજનોનો ઉદ્ધાર કર્યો, ઘાતમાં માતી આપણા દેશને આઝાદી અપાઈ. મેં કીધું લે મહાત્મા ગાંધી તો કે જાવા જો. મેં કીધું સાચી વાત છે, હવે તું જવા. અને વિદ્વાનો જે બોલે ને એ તો સંક્ષિપ્તમાં કેટલું બધું સમાવી લે. અર્નેસ્ટ હેમિંગવે એમ કીધું છે, ડુ યુ વોન્ટ ટુ બી ધ રાઇટર, વેર આર યોર વુન્ડ્સ. તમારે લેખક થવું છે ને, ક્યાં છે તમારા દેહમાં? અને જે સંયોજન તમે અનુભવ્યું નથી એ તમે બીજાને અનુભવ ન કરાવ્યો. આ પછી રંગાય દીના અર્ન લાગે રંગ, પહેલે તો દીપક જલે પીછે જલે પતંગ. રસ્કીને એમ કીધું છે કે સૌના ભલામાં આપણું ભલું સમાયેલું છે, એમાં ઘણું આવી જાય. ભગવાન બુદ્ધ એમ કહેતા છેલ્લે તો કે ભલા ખાઓ અને ભલું કરો. મને એક જણો દડાદર પૂછ્યો કે મારે સમાજ સેવા કરવી શું કરવું? મેં કીધું કોઈને નડવામાં, તમે નડવાનું બંધ કરો એટલે સમાજ સેવા છે. હવે આમ તો ભરતોરી એમ કીધું છે ને, યશામ ને વિદ્યા ને તપો ને દાનમ ને જ્ઞાનમ ને શીલમ ને ગુણો ને ભાવમ કે મૃત્ય લોકે ભૂયભાર ભૂતા મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી રહીમન વિદ્યા બુદ્ધિ નહીં નહીં ધર્મ જસદાન જન્મવ્રથા ભૂપર ઘરે પશુબિન પુચ્છ વિશામ. તો કે બુદ્ધિ માનુમાં આમ હોવું જોઈએ, આ ન હોય તો આમ ગણાય એવું છે. અમારો તો વિષય મૂર્ખાનું કર્યું ધારો ને મલકને મારતા. આ મૂર્ખાના લખણ સાંભળો. કરી ગારો ને મલકને મારતા, દાગવી આગને ગંજીયું ઠારતા, ધોતિયા ફાળિયા અંગ પર ધારતા, ગોદડા ઓઢીને રાત ગુજારતા, ગામના લીમડા ઊંટને ચારતા અને પારકી વાડીએ વૈયા હોકારતા, એ ઉછીનું લાવીને કરે ઉદારતા અને લગ્નમાં મરણના ગીત લલકારતા, રાજી કોર્ટમાં મચરખા મારતા તો મૃગના દીકરા હિંમત નો હારતા. આ અમૃતાઓનું હમણાં ગીતાજીમાં મેં એક શ્લોક વાંચ્યો, અયુક્ત પ્રાકૃત સ્તબ્ધ શઠ નૈષ્કૃતિક અલસ વિષાદે દીર્ઘસૂત્રી ચ કરતા તામ સૂચ્ય. અયુક્ત યુક્ત એટલે જોડાયેલું, એમ અર્થ જો આપણે કરતા હોય તો જોડાયેલું છે આ બારનું ક્યાં ક્યાં સુધી એની કિંમત છે, અહીંયાથી નીકળી જાય એટલે એકે મળ્યું ન. સ્થાનમ ભ્રષ્ટા ન શોભનતે બનતા નડા નખા કે છે. પણ ઘણા માણસો જેવા હોય, અયુક્ત બસ કોઈ કામ ના છે લાયક નહીં. એને કીધું તું વાળીએ જા અને આપણા બળદિયા જયા એને તું હાચવજે, પાણી પાણી પાજે, ચારો નાખજે, તો જે રાડા બળદને નાખવાના હોય ને એમાં દિવાળી મૂકીને એનું તાપણું કરીને તાપતો હોય બેઠો કે મરી જવું તાજનું. એમ કીધું કે મહેમાન આપણે કરી આવ્યા, તું રહેજો એમની અરે. ત્યાં પેલો એ દઈ જાય દૂધ પાક બનાવ્યો હોય, ચાલોલી બધાને પીસતો એવું માસે રાખ્યું બધું, ઈ બધું ઈ ઉતારી લે મહેમાન ને વાત જ જવા. જોકે મહેમાન થવામાં જાત જાતના અનુભવ છે. આ તીર્થપાલ સોસાયટીમાં ચોરાસમા સાહેબની અમે મહેમાન છો, હું લાખાભાઈ ને પ્રાણભાઈ બધા. તો બન્યું એવું કે આવા નાના બાળકો અમે બરોબર મહેમાન થયા ની બાળકોએ જીદ કરી કે અમારે કાંકરિયા પ્રાણી સંગ્રહ સ્થાનમાં વાંદરા જોવા જવું. એટલે અમારા બેન હતા એ સમજાવવા માંડ્યા કે ઘરે મહેમાન આવ્યા છે ને તમારે વાંજરા જોવા જવું છે. એક પ્રોફેસર સાહેબે પત્નીને પત્ર લખ્યો અને પત્ર લખી અને એને ખાનું ખોલ્યું તો એમાં 20-20 પૈસા વાળી બે ટિકિટો હતી. એટલે સાહેબે થોડીક વાર વિચાર કર્યો પણ પછી બે ટિકિટ લગાડી દીધી. ત્યાં એક બીજા પ્રોફેસર અહીંયા આવ્યા, એ કે આ શું કર્યું, તમે 40 પૈસાની ટિકિટ લગાડી દીધી, હવે એમ કરો માઇનસની નિશાની કરીને એટલે ઓછાની નિશાની કરીને 5 પૈસાની બીજી લગાડી દો. એટલે સાહેબે વળી ઓછાની નિશાની કરીને 5 પૈસાની એક ટિકિટ વળગાવી. ત્યાં તો પ્રિન્સિપાલ સાહેબ નીકળ્યા, એને જોયું કે લોકોનું ગણિત કેટલું બધું કાચું થઈ ગયું છે એનો તમને ખ્યાલ પણ ક્યાંથી હોય, આવું બધું કરીમાં કોણ સમજશે. હવે એમ કરો, બરોબરની નિશાની કરીને 35 પૈસાને લગાડો. એટલે વળી પાછી બરોબરની નિશાની કરીને 35 પૈસાની બીજી ટિકિટ ચોંટાડી. ત્યાં પતાવાળો ફરતો ફરતો આવ્યો, ઈ કે સાહેબા કવર જ 35 પૈસાવાળું. આને ટિકિટ તોડવાની જરૂર જ નહીં. એકવાર અહીં બસમાં જતો હતો, જગ્યા ક્યાંય મળે નહીં એટલે હું તો ઉભો હતો. કંડક્ટરે પૂછ્યું ક્યાંથી મને કે બેઠા છો, મેં કીધું હું તો ઉભો જ છું. પણ મારી આગળ એક પ્રોફેસર સાહેબ ઉભેલા હતા, એને એક આછે હળીઓ પકડી રાખેલો, ચોપડા વાંચતા હોય ન વાંચતા હોય પણ પુસ્તકો ઘણા હતા એની કઈ તે બગલમાં આમ રાખેલા. એટલે કંડક્ટર આવ્યો અને એ કે ટિકિટ, તો સાહેબે એક હાથ તો એ પુસ્તકો રાખેલા, બીજા હાથે આમ હળીઓ પકડેલો. હું વિચાર કરતો કે જોઈ આ શું કરે, પણ એને કંડક્ટરને કીધું તમે હળીઓ પકડી રાખો, હું પૈસા આપી દઉં તમને. અને હું હળીઓ જાલીને ઉભેલો, એમાં મારી પાછળ એક બેન ઉભેલા, પણ નરવાઈ અને 3-4 આંટા લઈ ગયેલી, હેવું જાડું શરીર. મેં જોયું છે માણા પાસે થોડાક પૈસા ભેગા થઈ જાય, કઈક સુખ સગવડ મળે, સારું ખાવાનું મળે, રહેવા માટેનો આવાસ સુંદર હોય, એટલે પેટે સુખ દેખાય હવું પેલું, પેટે મંડે વાટા પડવા, અને પછી વચ્ચેથી વકરી જાય સામુખા. પણ એવા જાડા થઈ જાય ગોળ મટો કે પછી આમ હાલ્યા જતા હોય ને તો મોટા ગોળા માંથી જેમ નાનકો ગુજારો મૂક્યો હોય ને એવા લાગે. અને આપણે આમ વાત કરી કે જાડા માણસો હોય એ બહુ સંતોષી હોય ને એ આનંદી હોય ને ખુશ મિજાજી ને જયારે જોવો ત્યારે હસતા ને હસતા, પણ હવે એ ને એમ ન કરે બીજું કરે શું એ સમજાવો. જાડા તને કોઈ વાય હળી થોડા કાઢીએ કે દોડી હકે નહી, કોઈ પાછળ કે એ બાજી હકે નહી, બીજા કોઈ રમત ગમત કરે કઈ એ પ્રવૃત્તિમાં રસ લઈ હકે નહીં, ફૂલમાં હોકથી બેહારી હોય જ્યાં બેહારો અહીંયા બેઠા હોય. અમારા માણા માતર ને આ યુવાનોના લગ્ન થતા હોય ત્યારે એનો ઉત્સાહ ઘણો હોય, પણ એક મગનના લગ્નમાં અમે ગયેલા, મગન ને ચહેરા માથે ક્યાંય હોશ અવાસ નમળ્યો, એટલો બધો ઉદાસ થઈ ગયેલો ને એવો દુઃખી. મેં કીધું આ લગ્ન છે તારા, તું આટલો બધો કેમ દુઃખી થઈ ગયો, પણ કારણ જાણવા ન મળે. મેં પછી બહુ પ્રયાસ કર્યો ત્યારે ખબર પડી કે કોકે મગનને કહી દીધેલો કન્યા જાડી બહુ છે. અને અમે એ લગ્નનો સમય છે અને ગોર મહારાજે કીધું કન્યા પધરાવો, અને કન્યાને લઈને બે બહેનપણીઓ આવી, પણ બે મજૂર જેમ પીપ દેડવતા આવે એમ આવી. નહીં જોયું ત્યારે મને એમ શું મગન હાવ ખોટો તો નથી હો, એ કન્યાને પડખે બિહારી ને કન્યા એ વળી કઈ દાવળ બાવળ દાંત કાઢ્યા હતા, મગન હિબકે ચડી ગયો, બેઠો બેઠો રોવા માંડ્યો. મારે નથી પડ્યું કે તો બધા સમજાવવા મળ્યા, તું આઈ ના પાડ તો એમાં તારી તો ઠીક પણ અમારી શું આબરું. અને હું એને વળી સમજાવવા મળ્યો જીવનની ફિલસૂફી. મેં કીધું જો મગન, આ સંસારનો જે રથ છે એના સ્ત્રી અને પુરુષી બે એક એક પૈડા છે, હવે આમાંથી જો એકાદું પૈડું ન હોય તો એ રથ ન હાલે, માટે તું સાનો માનો પાણી જા. તો રોતો રોતો મને કે પણ બે પૈડા સરખા હોવા જોઈએ ને, એક પૈડો સ્કૂટર નો હોય ને એક ટ્રેક્ટર નો હોય ક્યાંથી હાલે. અને આપણે જોઈએ છીએ ઘણાના રસ આમાં થતા જતા, આપણને એમ થાય કે એ ગયા એ ગયા, પણ હવે મરદના દીકરા 60 વર્ષ કાઢી નાખે. આમ યુવાની જયારે હોય છે ત્યારે તો આખો રંગ જ જીવનનો જુદો હોય છે ને. મોહબ્બતમાં તમારા નામ પર કુરબાન થઈ જાય છું, સફરમાં કંટકોની વેદનાનું ગાન થઈ જાય છું, તમારું આંગણું દીછા તણો સંતોષતો રહેશે, હશે જો બંધ દ્વારો તો અમે ગર્વાન થઈ જાય છું. આ યુવાનીનો રંગ છે, પણ પછી પાછી વૃદ્ધાવસ્થા આવે છે. એક 65 વર્ષના ડોહા ને 65 વર્ષના ડોશીમાં, અને લોજમાં 2 જણા જમતા હતા, હું ઉપરથી જોતો હતો, પણ હું તો ખુશ થઈ ગયો. ડોશીમાં જમવા બેઠા તો ડોહા વળી ટગર ટગર સામે જ બેઠા, અને ડોહા જમવા બેઠા તો ડોશી સામે બેઠા, એટલે આમ તો અજાણ્યા હતા, પણ તો હું ગયો એમની પાસે. અને મેં એમને જઈને કીધું કે તમારા બે વચ્ચેનો પ્રેમ જોઈને હું બહુ ખુશી થયો. અમુક જ ઠેકાણે આવું પ્રસન્ન દાંપત્ય કીધું જોવા મળે છે. એટલે જોવા મને કે હું કઈ ધારશો નહીં, આ તો અમારા બે વચ્ચે ચોખનું એક જ છે. અને હમણાં મેં એક વાંચ્યું એવું કે મનોવિજ્ઞાનનું એવું સંશોધન થયું છે કે પતિ પત્ની વચ્ચે જો મહિનાના ત્રણ હળવા કજિયા થાય તો એને પ્રસન્ન દાંપત્યનું ચિહ્ન ગણવું. અને ડોક્ટર સાહેબ છે એની ખબર છે, મેડિકલ કોન્ફરન્સમાં એક વાર ચર્ચા થતી કે સ્ત્રીઓને હાર્ટ એટેક ઓછા આવે અને એનું કારણ એટલું છે કે સ્ત્રીઓ રોઈ હતી. બે બહેનપણીઓ બજારમાં સામે મળી જાય અને માનો ને પાંચ સાત વર્ષે મળી હોય, એમાં બે ઉભી રહી જાય ને પછી વાતો એ ચડે ને શીસ ઘડા કર ડોલ હે ગીલે તન થરાય કટે ને બાતા ત્રિયન કી ચાહે દિન કટ જાય. વાતો ચડે એટલે પછી એક પૂછે વાત કરતા કરતા કે તું સુખી તો છો ને, આટલું જ પૂછે ત્યાં મને ઓસ લાંબા ટૂંકા થવા ને આંખમાં ગળગળિયા એ પૂછશે અડિયા એમ કરી રોવા માંડે. હવે એ દુઃખી હોય તો રોવે પણ સુખી હારે રોવે. એટલે સ્ત્રીઓને રોઈ લે એટલે હળવા ફૂલ થઈને આવતા થાય. અને આ મોટી મૂછો રાખી હોય સાથી કાઢીને ફરતા હોય ન કોઈને કહી શકે ન સહી શકે દસ દિન પડી જાય એનું કારણ આ છે. પણ બીજું મેં જોયું કે આ વાત સાચી છે, કજિયા થાંભડા અરે રહ્યા હોય તો ખખડે ખરા કાયમ ખખડેનો વાંધો. કજિયા પતિ પત્ની વચ્ચે થાય ને પછી એકાબીજાને નજીક આવવાની બહુ તક મળે. અને કજિયો તો ભાઈ મામૂલી વાતમાં થાય. પતિ બહારથી આવીને કે છે, બહારથી આવીને શું કે, હવે તો ગુજરાત રાજ્ય હોટ લોટરી કાઢી 41 લાખ નું ઇનામ. હવે 41 લાખ નો આવે તો 5-8 લાખ તો આવશે ને. તે ઓવળી રોહોડામાં લોટ બાંધતા અહીંયાથી અડી કાઢીને બહાર આવે. આપણે 5-8 લાખ રૂપિયા આવશે તો ઓલો કે હા. ત્યારે એમ કરજો ને એ મારા ભાઈ ને 2000 રૂપિયા દેજો. એના ભાઈ ની વાત આવે ત્યાં તો ઓલો વળી છોડો થઈ જાય સામુકો. રાણકજી ખરાબ ભાઈ પણ ગિરનારામ થઈ ગયો ખાંગો. તારા ભાઈ ને એક પૈસો આપું મરી જવું તો એનું આપું. એટલે પત્ની કે તમે શું દેતા, તમે મોછી ભૂખ ગયા. આ તો મારા બાપુને આડો એરો ન ઉતર્યો. તમારી યારે અર્પણ કર્યું કેવા હારા હારા માંગા આવતા ઈ વળી સંભાળીને ઈ મને બાજુ ને આપણને એમ થાય ઓહો એવા બાજે. પણ ભવે ગળા નહીં થાય, ઓલો કોટ ખંભે નાખીને ઓફિસ ગયો થઈ ગયો. આવા પ્રસંગોમાં જ બાજે કાં તો કે છે આ લોટરીની ટિકિટ લીધી છે 7-8 લાખ રૂપિયા આવે એટલે મારે તો શું કરવું છે, ભટકો પેલા 400 વાડની જમીનમાં એક બંગલો બનાવી અને ફળિયામાં આંબા વાવવા, પછી આંબાની ડાળે હિંચકો બાંધી અને હિંચો ખીંચો હું તો હિંચીશ. અને તું જે કામ કરેશ ને એ જોઈને મને તો મારો તો જીવ એવો દુઃખી થઈ જાય છે. તારા માટે એક કામવાળી રાખી દેવી છે બસ ખલાસ. એટલે એવું કહે છે ના મારે બીજા બૈરાનો ટાંચી આ ઘરમાં ન જઈ, મારે કોઈ કામવાળી નથી રાખવી. તમને એમ હશે મારી બા ને બોલાવી. ઓલો વળી કે તારી બા ત્યાં એક મિનિટે પહોંચી છે આલ્સેશન કૂતરી ઘડે ઓટે દઈ રહે અને બજર દઈ દઈને છૂક છૂક કરીને આપણા પડોશિયા બગાડી નાખે એ બાજે લો. એવા બાજે તો એવો હાલતો થઈ જાય. પણ જે પતિ ઓફિસે ગયો હોય ઘરેથી બાજીને એ ઓફિસમાં બેઠો બેઠો ફાઇલો બાઇલો બધી એક પર રાખીને બેઠો બેઠો વિચાર કરતો એ કોલેજ કાળમાં એ કેટલી ચપળ હતી ને કેટલી ચાલાક હતી ને કેવું સુંદર બેડમિન્ટન રમતી ને એને હારા હારા ઘરના માંગા આવતા. માત્ર પ્રેમને ખાતર એને મારી સાથે લગ્ન કર્યા ને હું એને શું સુખ આપી હતો એમ કરીને એની આંખોમાં જલજળી આવી ગઈ. 50 રૂપિયા ખીસામાં હોય તો 50 કે 50 કોક પાંચથી ઉછી ના લે, પણ બજારમાં જઈને એ ખાડી ખરીદીને એને વળી પેકેટમાં બંધ કરીને ઉપર વળી રેબીનનું ભૂમકું પાડીને એ ભાડી લઈને ઘર ભેગો થાય બાજીને જે હવે ગયો હોય. અને ઘરે પત્ની વિચાર કરતી હોય આમ બચારા છે ભોળા, ભળભળ બોલી નાખી એટલું, બાકી એમના મનમાં એવું કઈ નહીં. 75% સ્ત્રીઓને આ ભ્રમ હોય છે તમારે એ ભોળા છે. અને પછી શું પત્ની વિચારે આમ જુઓ તો બિચારા બાળો ત્યાંના બળે જિંદગી ભર ક્યાં હક પામ્યા નહીં અને આ મારે આશરે પડ્યા છે. ભગવાન જાણે કોણ કેના આશરે પૂજ્યું, પણ ઈ આમ વિચારી અને સારામાં સારું રાંધી રાખ્યું એટલે શીરો ને પૂરી ને ભજીયા ને એવું બધું બનાવી અને તૈયાર રાખીને વળી રાહ જોવે. આ ગરેજીન બેઠો હોય, ગરેજીન બે એટલે પહેલું જ જાણે નમતું જોખાય નહીં, ઠૂંઠ થઈને બેઠો હોય બસ. એમાં પત્ની એમ કે ભીડો થઈ ગયો જમવાનો, હાલો જમવાનો, મને ભૂખ નથી લાગી. એટલે પત્ની કહે છે હાલો ને સાના માના ખબર છે રિહાણા સ્વાત એટલે બધ જઈને ઉભો થાય જેમ દેહ માને જ્યાં પીરસવા માંડે તો ના 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 વળી ઈ પીરસવા માંડે. હવે ખાવ ને નહીં દુબળા પડી જાવ, અડગ પડગ ચોરો હાથમાં છે બાકીનો થાળીમાં, રોજ ખાતો એના કરતા ત્રણ ગણું ટાળી જાય. ભજીયા ને ભજીયા ને બધું ખાઈ પી અને આજે ઉંમરનો એ માણા હોય જણ જેવો જણ થોડું કેકેટ વળી વાયા હમતા ગયો હોય અને ઓસરીમાંથી જોડિયા પગે છેંકડો મારી ઉમરો છેંકીને ઓરડામાં પડે અને પત્નીને આમ પેકેટ દેખાડીને કહે આમાં શું હશે, એટલે પત્ની કહે છે પેંડા ના, ચેવડો ના, ચોકલેટ ના, યાદાવાળા ત્રણ ચાર નામ દેવાનું. પછી એ પેકેટ કાઢીને આપે હાડીનું, હવ હરાવાના થઈ જાય, બે ખુશખુશાલ થઈ જાય. લ્યો આ તો તમારા અનુભવ છે, હું અહીંથી બોલું છું એટલું છો. હું જાણું છું માણસ શું કામ ખુશી થાય છે, કારણ કે રોજ બરોજ ના પ્રસંગ છે ને અને એનું નામ જ પ્રસંગ દાંપત્ય છે. અને ભાષ્યકારો પછી સર્વાન્ટિસ હોય કે માર્ક ટ્વેન હોય કે ચાર્લી જેપ્લિન હોય કે જ્યોતિન્દ્ર દવે હોય, દુઃખો વ્યથાઓ યાતનાઓ એ બધાથી પર થઈને જોઈ માનવ જીવનનું નિરૂપણ કરે તો જ એમાં હાસ્ય સર્જી શકાય. બીજો પ્રસંગને અનુરૂપ છે એટલે દાખલો આપી દઉં. એક યુવાન દેશમાંથી દુશ્મનો આક્રમણ કર્યું એટલે લશ્કરમાં ભરતી થઈ ગયો અને બહુ વીરતાપૂર્વક લડ્યો, એવું લડ્યો કે યુદ્ધમાં એને એનો એક હાથ ગુમાવવો પડ્યો. પણ એની કમનસીબી હતી પાછો એ કેદ પકડી ગયો, યુદ્ધ કેદી કરી, પણ દુશ્મનો એની ઈમાનદારી માથે એને છોડી ગયો કે જા તારા જેવો ઈમાનદાર માણસ અમે કેદી તરીકે નથી રાખવા ઈચ્છા, તું ખુશી જ જા તારા દેશમાં. હવે ત્યાં જઈને એને વાત કરી કે આ યુદ્ધમાં મેં સૈનિક તરીકે સેવા આપી છે અને મારો હાથ કપાઈ ગયો. લોકોની સ્મૃતિ બહુ ચંચળ હોય છે. સબ્ર કર લેંગે તેરી યાદને રોને વાલે, જિલમિલા જાતે હૈ આદમી કી યાદો કી ચિરાગ. સુરત પોલીસ સાહેબાને પછી નામે વિસરી એમ છે ને, એટલે લોકો ભૂલી ગયા થોડા કે હા તમે તો યુદ્ધમાં હશો તેમાં શું થઈ. હવે 62-65 71 યુદ્ધ લડેલો કોઈ સૈનિક અત્યારે માનો કે આવે તો આપણે શું એને કરી દઈ, તમારા ગામમાં શું આવા સૈનિકો. તે વચ્ચે બીજો પાછો પ્રસંગ યાદ આવ્યો, બલરાજ સાહનીનું ચંદીગઢમાં શૂટિંગ ચાલતું અને એનો એક સન્માન સમારંભ યાદ. હવે એને મળવા માટે એક માણસ આવ્યો, અહીંથી પગ કપાયેલો, આર્મીનો યુનિફોર્મ એને પહેરેલો જૂનો એવો, કોડી માથે આમ ઉભેલો અને જે આવે ને કહે કે બગાડ સાની ને મળવું. પણ હવે મોટા માણસને મળતા પહેલા બીજા બહુ નડે વચ્ચે, એને મળવા જ ન દે કોઈ. પણ એક માણસે કીધું ગયા 2 કલાકથી ઉભો છે ને એમ કહે છે કે હું એને મળીને જ જઈશ. એટલે બગાડ સાની તરત બહાર આવવાની એને પૂછ્યું, કારણ કે આમ તો સંવેદનશીલ હૃદય હોય ને એ જ કલાકાર થઈ ગયો. આપે રંગાવે બિના હોર્ન લાગ્યો રંગ, પહેલે તો દીપક જલે પીછો જલે પતંગ. એને તરત અમે પૂછ્યું કે આપ મને મળવા ઈચ્છો છો તો કા, મારું શું કામ છે. તો બોલે બલરાજ સાની આવ્યા એટલે ફોજી ઢંગમાં સેલ્યુટ કરી એને આમ ઉભા રહી ઓણે સામી એને સલામ કરી, પછી કે બોલો મારું શું કામ છે. એટલે ઓણે કીધું કે જે ફિલ્મમાં જે હકીકત ફિલ્મમાં તમે મેજરનો રોલ કર્યો છે ને ઈ લડાઈમાં મેં આ પગ કપાયો છે. 62 યુદ્ધ છે ને ચીનાએ આક્રમણ કર્યું ને ઈ લડાઈમાં ખરેખર મારો આ પગ કપાડો અને તમે ઈ ફિલ્મમાં પાત્ર ભજી મને હું ખુશ છે બોલી એટલે હું આપને મળવા આવ્યો. એટલે બલરાજ સાહેબ કે હું શું તમારી સેવા કરી હું બોલો. તો કે અમારા વિસ્તારમાં આવો અને હું જ્યાં રહું છું. તરત તો ગયા એની સાથે, ગરીબ માણસોનો આખો વિસ્તાર અને ચા બનાવ્યો પીવરાવવાની. અમારે ત્યાં થાન આવ્યા હતા બલરાજ થાની, તેને તેના મેળામાં હું લઈ ગયો અને આ બધું દ્રશ્ય ને જોયું. લોક એને સુંદર એ કલાકાર હતા ને, એટલે વિશ્લેષણ સારું કર્યું. એ કે લોક સંસ્કૃતિ ની આપણે એરિયાને વાતો જ કરી છે, પુસ્તકો લખી છે, લેખો પબ્લિશ કરી છે, વાતો કરી, પ્રવચન આપી, પણ જાળવી છે આ ગ્રામીણ હોય, ગામડાના આ માણસો એ ખરેખર જાળવી રાખી છે. જુઓ એના પોશાક જુઓ, એના ગીતો જુઓ, એના નૃત્ય જુઓ. એટલે વિસ્તારમાં ગયા અને ચા પીવડાવી, એને ચા પીધી, બધાને પરિચય પાછા આપ્યો કે આ બધા ચા ની ઓલો સૈનિક, અહીંયા એવા માણસો હતા જે એમ ઓળખતા.